એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી સાહિત્ય સંપદામાં હું શ્રેયા સંઘવી કાકા કાલેલકરની 1953માં તેમની યાત્રા આંધ્રની સૌંદર્ય ધાની બેઝવાડા પ્રસ્તુત કરીશ. બેઝવાડા અથવા બીઝવાડા એ નામનો વીજ વીજળી સાથે સંબંધ હોવો જોઈએ એમ મને શાથી લાગ્યું તેની ખબર નથી. જેવું બીજાપુર તેવું જ બીઝવાડા એવો કંઈક ખ્યાલ બંધાયો હશે. તપાસ કરતા એમ જણાયું કે પ્રાચીન ગ્રંથોમાં આનો વિજયવાડા નામથી ઉલ્લેખ છે, એટલે તરત જ ભેજામાં એક નવો વિચાર આવ્યો અને સરખામણી શરૂ થઈ કે આંધ્ર અને કર્ણાટક બંનેને જેને વિશે આત્મીયતા જણાય એવું પોતપોતાનું વિજયનગર હતું જ, એના જેવું જ વિજયવાડા હોવું જોઈએ. આજે પણ વિજયવાડા એ આંધ્રના પ્રાંતનું મુખ્ય શહેર છે. કોઈ વિજય મળ્યા પછી તેનું સ્મરણ કાયમ રાખવા માટે વિજયવાડાની સ્થાપના થઈ હશે. પણ શ્રી કાળેશ્વર રાવે કહ્યું, અર્જુનનું એક નામ વિજય જ છે ને, તે પરથી આ નામ પડ્યું છે. આ સ્થળે અર્જુને તપશ્ચર્યા કરી હતી અને કિરાત મહાદેવની સાથે યુદ્ધ છે કરીને પાશુપત અસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું. એટલે મારું મન બોલ્યું, બરાબર બરાબર, અહીંના મહાદેવને મલ્લિકાર્જુન કહે છે, તેમાં અર્જુન નામ આવે છે ખરું. એમ જોવા જઈએ તો અર્જુન એક ઝાડનું નામ છે. તેની પડખે નાજુક ફૂલ આપનારી મલ્લિકા કેટલી બધી શોભે, પણ જ્યાં નામની પાછળ જૂના ઇતિહાસની શોધ કરવામાં આવે છે ત્યાં એકલા પ્રાકૃતિક કાવ્યથી કોને સંતોષ થવાનો હતો? પાટલીપુત્ર અથવા કુસુમપુર એ શહેરની પાછળ કેવળ ફૂલોનું સૌંદર્ય છે એમ કહીએ તો ઝાડનું જ નામ ધારણ કરનાર બિહારી સમ્રાટ અશોકને પણ સંતોષ થશે ખરો? સહ્યાદ્રી પરથી એક ભૂસકો મારીને શરાવતીની જેમ પશ્ચિમ સાગરને મળવાને બદલે કૃષ્ણા નદી મહાબળેશ્વરથી પૂર્વ તરફ વળી અને અનેક નદીઓ પાસેથી ખંડણી વસૂલ કરતી કરતી પૂર્વ સમુદ્રને જઈને મળી. પોતાના બધા વૈભવ સાથે સમુદ્રને જઈ મળવાની તૈયારી કરતી વખતે તેને થતો સંભ્રમ અથવા કહો કે હર્ષોન્માદ, આંખ ભરીને જીવા મળે તેટલા માટે બે શહેરો મધ્યયુગમાં તેને કાંઠે આવીને વસ્યા. એક બાજુએ વિજયવાડા અને બીજી બાજુએ અમરાવતી. અમરાવતી એક જબરજસ્ત અને સમૃદ્ધ વિદ્યાધામ હતું અને વિજયવાડા એક મહાન સામ્રાજ્યનો કારભાર ચલાવનારું પાટનગર હતું. આ બે શહેરો વિશાળ કૃષ્ણાને કાંઠે સામસામે આવેલા હતા, તેથી વિદ્યાપીઠને પોતાને માટે આવશ્યક એવી અલિપ્તતા પણ મળતી હતી અને રાજધાનીના સાનિધ્યનો લાભ પણ મળતો હતો. રાજધાનીને પણ ધર્મ અને વિદ્યાકાળની ઉપાસના કરનારું ધામ પોતાની જ નજીકમાં હોવાથી કર્તૃત્વશાળી લોકોની કદી અછત નહીં પડી હોય. અમરાવતી એટલે ઇન્દ્રનગરી અને વિજયવાડા એટલે ઇન્દ્રપુત્ર અર્જુનની તપોભૂમિ. પણ આપણે સૌંદર્યના ધામના વર્ણનની શરૂઆતમાં જ આવું અભ્યાસ જળ ઐતિહાસિક સંશોધન લાવવાની કશી જરૂર નથી. મને બેઝવાડાનું સૌથી પ્રથમ દર્શન થયું તે સને 1921ની ઐતિહાસિક મહાસમિતિની બેઠક માટે હું બેઝવાડા આવ્યો હતો તે વખતે. લોકમાન્ય તિલકની પુણ્યસ્મૃતિને સાક્ષી રાખીને રાષ્ટ્રે આ જ ઠેકાણે સ્વરાજ્ય સાધના માટે 1 કરોડ રૂપિયાનો ફાળો ભેગો કરવાનો સંકલ્પ કર્યો હતો. ક્રાંતિચક્ર ચલાવીને આખા દેશને ખાદીથી મળી દેવાનો સંકલ્પ પણ અહીં જ કરવામાં આવ્યો હતો. કોઈપણ મહાસભાના અધિવેશનમાં અગાઉ કદી નહીં આવ્યા હોય એટલા આંધ્ર લોકો દૂર દૂરના ગામડામાંથી હાથમાં ધ્વજ પતાકા લઈને ભજનો ગાતા ગાતા અહીં ભેગા થયા હતા. બધા પ્રાંતોના પ્રતિનિધિઓ કૃષ્ણાના પવિત્ર જળમાં મળસ્કે સ્નાન કરીને સભામાં આવતા. હિન્દના તિરંગી ઝંડાની કલ્પનાને મૂર્ત સ્વરૂપ આ જ વખતે અને આ જ સ્થળે પ્રાપ્ત થયું હતું. લાલ, લીલો અને સફેદ એમ એક પર એક રંગ નક્કી કરીને તે બધા રેંટિયાની આકૃતિ હોવી જોઈએ એમ અહીં ગાંધીજીએ સૂચવ્યું હતું. હિન્દુઓના કુમકુમ રંગના આધાર પર મુસલમાનોનો લીલો રંગ સુરક્ષિત છે અને આ બે કોમની અહિંસા વૃત્તિના આધાર પર બાકીની બધી લઘુમતી કોમો વેરભાવથી મુક્ત અને ભયરહિત છે એવી મૂળ કલ્પના હતી. અને ગરીબોની એકમાત્ર આશા સમૂહ અહિંસક ગ્રામોદ્યોગનું ચક્ર રેડિયો તેની ઉપર શોભતું હતું. તે પછી મહાસભાએ એક સમિતિ નીમી, પાછળથી તેના ઠરાવમાં પણ ફેરફાર કરીને સફેદ રંગને વચ્ચે આણ્યો, લાલ રંગને બદલે કેસરી રંગ પસંદ કર્યો, અને કેસરી રંગ બલિદાનનો ઘ્યોતક છે, લીલો રંગ ફકીરીનો ઘ્યોતક છે, અને સફેદ રંગ નિર્વૈર શાંતિનો ઘ્યોતક છે એમ ઠરાવ્યું. છેલ્લા 25 વર્ષ દરમિયાન હું કેટલી વાર બેઝવાળા આવ્યો છું, કેટલી વાર મેં ભાષણો આપ્યા છે, પરંતુ કોઈપણ વખતે કૃષ્ણ માતાનું દર્શન કરવાનું ચૂક્યો નથી. ક્યારેક સંધ્યા સમયે, ક્યારેક સૂરજ માથા પર ધગધગતો હોય તે વખતે, તો ક્યારેક આકાશ વાદળોથી ઘેરાયેલું હોવાથી બિહામણા લાગતા રાતના 10 વાગ્યાના સમયે હું કૃષ્ણને દર્શને દોડી ગયો છું. દરેક ઋતુમાં કૃષ્ણની અનેરી શોભા અહીં મને દેખાય છે, પણ આ વખતે કૃષ્ણએ જે અદ્ભુત સૌંદર્યનું દર્શન કરાવ્યું તે આ પૂર્વે કદી કરાવ્યું હોય તેવું યાદ આવતું નથી. ખરા ઉનાળામાં જ્યારે બંધ નીચેનો પ્રવાહ તદ્દન ક્ષીણ થઈ જાય છે, ત્યારે પાણી કરતાં ખડકો જ આંખને વધારે વળગે છે, અને વર્ષા ઋતુ બરાબર જામી જઈને સર્વત્ર સંપલું તોદકે જેવી સ્થિતિ થાય છે, ત્યારે અહીં ખાસ જોવા જેવું કશું જ બાકી રહેતું નથી. આ વખતે શિયાળાનો ધનુર્માસ ચાલે છે, ઠંડી માફક સરસ છે, આકાશના વાદળાને જાત જાતના નખરા કરવાનું સૂજી આવે છે, નદીનું પાત્ર બંને કાંઠા સુધી છલોછલ ભરેલું છે, અને છોડી દેવા જેવું એટલું બધું પાણી નદીની પાસે ફાજલ પડેલું છે કે લોખંડી દરવાજાની નીચે થઈને બહાર નીકળનારું પાણી વ્યાસ તથા વાલ્મિકીની પ્રતિભાની સાથે ટક્કર ઝીલી રહ્યું છે એવો આભાસ થાય છે. ઉપરને બાજુએ આ કાંઠેથી પેલા કાંઠે સુધી ભટજીના પેટ જેવું ફૂલેલું પાણી જાત જાતની હોડીઓને પોતાની સપાટી પર રમાડી રહ્યું છે, અને નીચે ભાત ભાતના બંધ રચતું રચતું પાણી જાતે જ ઉન્માદક રમતો રમી રહ્યું છે. આનંદનો, દુઃખનો, હર્ષનો અથવા ઉદ્વેગનો ઉભરો પેટમાં જ્યારે સમાતો નથી, ત્યારે જેમ માણસ રહી રહીને ઉદ્ગાર કાઢ્યા જ કરે છે, તેમ તેટલા ઉદ્ગાર કાઢે તો પણ બસ થતું નથી. તે જ પ્રમાણે અહીંના પાણીને ઠંડા હિમ જેવા ઉભરા આવતા હતા, અને ફાટી ગયેલા ફીણની વક્ર રેખાઓ આખા પૃષ્ઠભાગને આરસ પહાડના પથ્થરની માફક અબરખની શોભા આપતા હતા. અહીં પૂર્વે આ કાંઠેથી પેલા કાંઠા સુધી સેંકડો ફૂટ ઊંચી ટેકરીઓના શિખરોને જોડી દેનારું એક લોઢાનું લાંબુ દોરડું હતું. આટલું મોટું અને આટલું લાંબુ દોરડું આટલું બધું ઊંચે તાણીને બાંધેલું જવલ્લે જ જોવા મળે છે. એમ કહેવાય છે કે 1925ની સાલમાં આકાશમાં ભારે મોટો વંટોળ ઉઠ્યો અને પવનના વમળોનો વેગ સહન ન થવાથી આ પ્રચંડ દોરડું તૂટી ગયું. હવે એ દોરડાના બદલે તાર ખાતાએ બંધની નીચેની બાજુએ તારના થાંભલા ઉપર અનેક તારો બાંધેલા જોવામાં આવે છે. અહીંના સમગ્ર દ્રશ્યનું વર્ણન શી રીતે કરવું? માણસના કેવળ હાડ પિંજર પરથી જેમ તેના શરીરનું લાવણ્ય તેમજ યૌવન વ્યક્ત થઈ શકતું નથી, તે જ પ્રમાણે કેવળ શાબ્દિક વિવરણ દ્વારા અહીંના જલરાશિનું અને ટેકરીઓમાં થઈને દોડનારા વારી પ્રવાહનું સૌંદર્ય વ્યક્ત થઈ શકે નહીં. ચારેક ઓર પ્રસરેલી ઊંચી ઊંચી ટેકરીઓ, તેમની ઉપર ઘુમ્મટ જેવું વ્યાપેલું આકાશ, આકાશમાં જટાયુના પીંછા જેવા વિખરાયેલા વાદળો, અને બધાને વિવિધ પ્રકારે પ્રતિબિંબિત કરનાર કૃષ્ણના તરંગો, આ બધો આંખનો વિષય છે. જ્યારે શબ્દો બિચારા કણશઃ અને ક્ષણશઃ કલ્પનાને જાગ્રત કરીને કાન માટે ભેજામાં ચિત્રો પેદા કરવાનો પ્રયત્ન કરનારા રહ્યા, આ બેનો મેળ શી રીતે ખાય? ઉભરાતા પાણીનો નશો આંખમાં ધારણ કરીને જ અમે પાસેની ટેકરી ઉપર ચડ્યા. એક બાજુએ કંઈ આગળ પડતી જગ્યા કબજે કરીને શ્રી મલ્લિકાર્જુન મહાદેવ વિજયવાડાને આશીષ આપી રહ્યા છે, અને બીજી બાજુએ ટેકરીની ખીણમાં બનેલા ધરા પાસે માતા કનકદુર્ગા કૃષ્ણના પ્રવાહની અને વિજયવાડાના માનવસાગરની સૌંદર્ય લહેરીઓ નિહાળી રહી છે. ગયા 25 વર્ષમાં બેઝવાડાની વસ્તી કેટલી બધી વધી છે, બેહદ વધી છે એમ જ કહેવાનો હતો. પણ આંધ્ર જ્યારે સ્વતંત્ર રાષ્ટ્ર બનશે અને બેઝવાડા જ્યારે તેની રાજધાની થશે ત્યારે અહીંની વસ્તી આથી 4 ગણી વધે તોય નવાઈ નહીં. આસામ પ્રાંતમાં દાખલ થતાં જ કામાક્ષીની ટીકરી પરથી બ્રહ્મપુત્રનો વિસ્તાર અને ગૌહાટીની થતી ઝાંખીથી મુગ્ધ બનેલા પાશ્ચાત્ય પ્રવાસીઓએ કહ્યું છે કે આટલું સુંદર દ્રશ્ય દુનિયામાં બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળે. મલ્લિકાર્જુન અને કનકગૌરીના મંદિર આગળથી કૃષ્ણનો બંધ, રેલવેનો પુલ, ટેકરીઓનું સંમેલન, સુધા ધવલ હવેલીઓ અને મંદિરોના શિખરો જોઈને મનમાં એમ થયું કે કામાક્ષીને જઈને જ પૂછીએ કે તારી ટેકરી પરનું દ્રશ્ય વધારે ભવ્ય છે કે કનક ગૌરીની ટેકરીઓ પરથી દેખાતું આ નયન મનોહર દ્રશ્ય વધારે મોહક છે. પાણી. તે પછી ગમે ત્યાં હો, ગમે તેટલું ઓછું હો અથવા અધિક હો, તે જીવતું હોય છે. તેથી પોતાનો ચમત્કાર બતાવ્યા વિના રહેતું નથી. સાપની જેમ માર્ગ કાઢીને દોડનારું ડુંગરનું ઝરણું ભલે ને હો, તેને જોતા વહેતા ચિત્ત પ્રસન્ન થાય છે. કલ્પના શાંત ઝરણાની જેમ વહેવા માંડે છે. અને જેને જરાય ગાતા નથી આવડતું તે પણ કંઈક ને કંઈક ગણગણવા લાગે છે. તો પછી આવા અસંખ્ય પ્રવાહો, વહેળા, નહેરો અને નદીઓના સમુચ્ચયથી બનેલી અફાટ કૃષ્ણા નદી જ્યારે સાગરને મળવાની તૈયારી કરે છે ત્યારે તેનું દર્શન સાગર ગંભીર થાય તો નવાઈશી. અને તેમાંય વળી માણસે બંધ બાંધીને પાણીનો ફુગાવો કરેલો હોય ત્યારે તે દેખાવો જોઈને નામદેવની નીચેની લીટીઓ યાદ આવવાની જ. સુંદર પણાચા અભિમાન ભારી, ત્યાં તુની ગર્ભિણી નામા મહણે. ગોદાવરીને કાંઠે આવેલું રાજમહેન્દ્રી અને કૃષ્ણાને કાંઠે આવેલું બેઝવાડા, આ બેના સૌંદર્યની આગળ હુગલી કાંઠે આવેલું કલકત્તા પણ ફિક્કું જ લાગે. અને ગંગા તીરે વસેલી વારાણસી પણ પોતાની પૌરાણિક પવિત્રતાને લીધે જ પોતાને જાળવી શકે છે. મહી કાંઠાનું ખંભાત જો વિમાનમાંથી જોયું ન હોત તો તેનું સ્મરણ પણ અહીં થાત નહીં. પાસે એકાદ ઊંચી ટેકરી ન હોય તો શહેરનો વિસ્તાર અને તેનો ચહેરો ચિત્ત પરથી શી રીતે મુદ્રિત થાય? ઉનાળામાં જ્યારે અહીંની ટેકરીઓ તપી જાય છે ત્યારે બેઝવાડાને ભઠ્ઠી જ બનાવી મૂકે છે, પણ તે માત્ર 2 મહિના પૂરતી જ. એપ્રિલ મહિના સુધી પવન વહેતો હોય છે અને જૂનની અધવચમાં વરસાદના ઝાપટા ટેકરીઓને ઠારી દે છે, પણ બેઝવાડાની ખરી શોભા તો દિવાળી પછી જ જોઈ લેવી. પાણીનો બંધ બાંધવાના લીધે એટલી પ્રચંડ શક્તિ નિર્માણ કરી શકાય તેમ છે કે તદ્દન સોંઘી વીજળી પેદા કરીને બેઝવાડાનું વીજવાડા બનાવવાનું તદ્દન સહેલું છે. ને મૈસૂર નજીકની ચામુંડા ટેકરીની જેમ અહીંની ટેકરી ઉપર જો વીજળીના દીવા પ્રગટાવ્યા હોય તો સપ્તરંગી મેઘધનુષની શોભા નિર્માણ કરીને અહીં જ ગાંધર્વ નગરી અથવા ઐન્દ્રજાલિક અમરાપુરી નિર્માણ કરવી પણ શક્ય છે. અને તેમ થાય તો આ બંધ પરના સરોવરને અછોદનું નામ આપવાનો કોઈ વાંધો નહીં લે. સાચે જ બેઝવાડા એ હિન્દુસ્તાનનું એક અનેરું સૌંદર્ય સ્થળ છે.